ફરીથી એકવાર યશાયાના પુસ્તકના અભ્યાસમાં તમારો આવકાર કરું છું. ઘણા અઠવાડિયાથી, ઘણા સમયથી આપણે આ પુસ્તકમાં પ્રભુના વચનો શીખી રહ્યા છીએ, અને આપણે જે જોયું છે લગભગ છેલ્લા 60 અધ્યાય દ્વારા, કે પ્રભુએ યશાયા પ્રબોધકને પોતાના લોકોના ભાવિનું દર્શન આપ્યું હતું. શું થનાર છે તે પ્રભુએ પ્રબોધકને બતાવ્યું હતું. તેણે જોયું કે બાબિલોનનો જે રાજા છે તે આવશે, ચઢાઈ કરશે, અને જે યરુસલેમ છે, ઇઝરાયલ દેશ છે, તેને તેને સમગ્ર રીતે નાશ કરશે. ત્યાં જે લોકો વસે છે તેઓને બંદી વાસમાં લઈ જશે, કેદમાં તેઓને નાખશે. જે પ્રદેશ છે તે સંપૂર્ણપણે ઉજ્જડ અને વેરાન મૂકીને તે જશે, અને જ્યારે તે લોકો કેદમાં હશે અને ત્યાં તેઓનું જે દુઃખ છે, ત્યાં જે રીતે તેઓ પીડાય છે, તે સર્વ પ્રભુએ પ્રબોધકને બતાવ્યું હતું. અને જ્યારે તેઓ બંદીવાસમાં હતા, તે બંદીવાસમાં પણ એક વર્ષ, અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેઓ સતત ઝંખના રાખતા હતા કે અમે ક્યારે પાછા અમારા દેશમાં, અમારા ઘરમાં જઈશું. એક નિરાશા તેઓની પર આવી ગઈ હતી, અને તે લોકો એક જ આશાએ બેઠા હતા કે કેવી રીતે અમને છુટકારો મળશે. અને તે પણ પ્રભુએ યશાયા પ્રબોધકને બતાવ્યું કે કેવી રીતે તેઓને છુટકારો મળશે, કેવી રીતે પ્રભુ ફરીથી તેઓને પોતાના દેશમાં લાવી તેઓને ત્યાં સ્થાપિત કરશે, અને ફરીથી જે યરુસાલેમની સમૃદ્ધિ છે તે પાછી આવશે. તે સર્વ બાબત યશાયા પ્રબોધકને દર્શન દ્વારા બતાવવામાં આવી હતી, અને તેનો અભ્યાસ આપણે આ પુસ્તકમાં કરી રહ્યા છે. આજે જ્યારે આપણે તે બાબિલોનનો જે બંદીવાસ હતો, અને ફરીથી પ્રભુના લોકો પાછા યરુસલેમમાં આવ્યા તે જોઈએ છે, ત્યારે તે આપણને આવનાર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય છે તે વિશે શીખવે છે. એક પ્રતીક રૂપે છે, એક ચિહ્ન રૂપે છે, કે જે એક સમય આવનાર છે કે જ્યાં પ્રભુનું શાશ્વત રાજ્યની સ્થાપના થશે. પ્રભુ તે સ્થાપના કરશે. અને આ જે અત્યારે આપણે વચનો શીખી રહ્યા છે, આજે આજનો વિષય છે આપણો 62મો અધ્યાય, અને ત્યાં આપણે આ સમયના વિશે શીખનાર છે. અજાયબ જેવા આશીર્વાદિત વચનો છે. જ્યારે આપણે 61મો અધ્યાય અને તેના અંતમાં તે જોયું હતું કે આ આનંદનો સમય છે, 61મો અધ્યાય અને 10મી કલમ, અને તેનો અંતનો ભાગ જો હું વાંચું તો ત્યાં લખવામાં આવ્યું છે કે મારા દેવને સંભાળતા મારું હૈયું હર્ષથી ઉભરાય છે, કારણ કે તેણે મને તારણના વસ્ત્રો પહેરાવ્યા છે અને મને ન્યાયપણાનો જબ્બો પહેરાવ્યો છે. લગ્નના વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો, અથવા અલંકારોથી શણગારેલી જાણે વધુ જેવો હું છું. એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે એક લગ્નનું દ્રશ્ય જોઈ રહ્યા છે. અહીંયા વરરાજાની અને એક શણગારેલી કન્યાની વાત આપણે જોઈ રહ્યા છીએ, અને એ જ વાત આપણે 62મા અધ્યાયમાં આવીએ ત્યારે આપણે જોઈએ છીએ કે એક અહીંયા સિયોન દેશ, યરુસાલેમની વાત થઈ રહી છે. અને આપણે જાણીએ છીએ કે ઘણી વખત પવિત્ર શાસ્ત્રમાં યરુસાલેમને હોય કે બાબિલોન હોય તેને એક સ્ત્રી તરીકે સરખાવવામાં આવે છે. અને આવો તો આપણે વાંચીએ પ્રભુ તેના વચન દ્વારા આપણી સાથે શું વાત કરવા માંગે છે. 62મો અધ્યાય અને તેની પહેલી કલમ કહે છે કે હું સિયોન પર પ્રેમ કરું છું, યરુસાલેમનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી હું મૂંગો નહીં રહું, તેનો વિજયી મશાલની જેમ બભૂકી ન ઉઠે ત્યાં સુધી હું દેવને પોકારવાનું બંધ નહીં કરું. હું વિશ્રામ લઈશ નહીં, વિદેશીઓ તારા ન્યાયપાળાને તથા સર્વ રાજાઓ તારા ગૌરવને જોશે અને યહોવાનું મોં જે નામ ઠરાવી આપશે તે નવું નામ તને આપવામાં આવશે. તું યહોવાના હાથમાં શોભમાયન તાજ ને તારા ઈશ્વરની હથેલીમાં રાજમુંગટ થઈશ. તું ફરીથી તજેલી કહેવાશે નહીં, તેમ તારો દેશ ફરીથી ઉજ્જળ કહેવાશે નહીં, કેમ કે તું હેફશીબા એટલે કે મારો આનંદ કહેવાઈશ, ને તારો દેશ બેઉલવા એટલે કે વિવાહિત કહેવાશે, કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે ને તારા દેશના લગ્ન થશે. જેમ જુવાન કુંવારીને પરણે છે તેમ તારા દીકરા તને પરણશે, અને જેમ વર કન્યાથી હરખાય છે તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે. મેં કીધું તે પ્રમાણે અહીંયા આપણે એક લગ્નનું ચિત્ર જોઈ રહ્યા છે, વર કન્યાનું ચિત્ર જોઈ રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે આ કોણ વર છે, અને અહીંયા યરુસાલેમને એક કન્યા તરીકે તેની ઓળખ આપવામાં આવે છે. હવે આપણે જે આ વચનો વાંચ્યા તેમાંથી આપણે એક સમજવાની જરૂર છે કે ઈશ્વર જ્યાં સુધી યરુસાલેમ માટે જે હેતુ છે ત્યાં તે પૂરા ન થાય ત્યાં સુધી તે શાંતિથી બેસવાના નથી. પોતાનું જે કામ છે, પોતાનું જે વચન તેમણે આપ્યું છે તે પૂરું કર્યા વગર તેઓ શાંતિથી બેસવાના નથી. અને આ માત્ર ફક્ત ખાલી આપણે સિયોન દેશ અથવા તો ઇઝરાયલ દેશને માટે જ નહીં, પરંતુ વિશ્વના સર્વ દેશોને માટે છે. કારણ કે જ્યાં સુધી યરુસાલેમમાં શાંતિ નહીં હોય, એટલે તો આપણે વારંવાર તે વિશે આપણે પ્રાર્થના કરીએ છીએ, યરુસાલેમની શાંતિ વિશે પ્રાર્થના કરીએ છીએ, જે જ્યાં સુધી ત્યાં તેનું ત્યાં શાંતિ નહીં હોય, ત્યાં શાંતિ નહીં મળે, રાઈટ? અને જ્યાં સુધી તે ઈશ્વરના માટેનો ગૌરવનો તાજ નહીં બને, જેવી આપણે વાંચ્યું તે પ્રમાણે, ત્યાં સુધી આ પૃથ્વી પર જે આપણે શાંતિ શોધી રહ્યા હશે તે સ્થાપિત થશે નહીં. એ ફક્ત જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુસાલેમથી રાજ્ય કરશે ત્યારે જે શાંતિને આપણે શોધીએ છીએ, જે શાંતિની આપણે સતત આશા રાખીએ છીએ તે સમયે પૃથ્વી પર સ્થાપન કરવામાં આવશે. એટલે અહીંયા આપણે જે વચનો વાંચ્યા છે એ ફક્ત યરુસાલેમને માટે નહીં, આખા વિશ્વને માટે છે. ત્યારે યરુસાલેમની શાંતિ તે જ વિશ્વની શાંતિ છે. હવે અહીંયા આપણે જ્યારે જોઈએ ત્યારે એક અગત્યની વાત સમજવાની જરૂર છે. આપણે જ્યારે યશાયાનું પુસ્તક તેનો 50મો અધ્યાય ને પહેલી 3 કલમ આપણે જોઈ હતી, તેની પર અભ્યાસ કર્યો હતો, ત્યાં પ્રભુએ એક વાત લખી હતી. અહીંયા આપણે જે જોયું તે પ્રમાણે, તું ફરીથી તજેલી કહેવાશે નહીં, તેમ તારો દેશ ફરીથી ઉજ્જળ કહેવાશે નહીં, હું 4 કલમમાં જોઈ રહ્યો છું. તો ત્યાં જે 50મો અધ્યાય અને તેની 1 કલમ આ પ્રમાણે કહે છે આપણને, યહોવા પૂછે છે, શું મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે? તેને લીધે શું તમે અહીંયા આવ્યા નથી? મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફાર્ગતીપત્ર ક્યાં છે? ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેચી દીધા હતા, અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને પણ કાઢી મૂકવામાં આવી હતી. અને અહીંયા જે સાર છે આ વાતનો, એટલે પ્રભુ એમ કહે છે કે મેં તમને છોડી દીધા નથી, મેં તમને છૂટાછેડા નથી આપ્યા, પણ તમારા પાપના લીધે તમે તજાઈ ગયા છો અને અત્યારે બંદીવાસમાં છો. આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે. પણ હવે આ જ્યારે આપણે 62મા અધ્યાયમાં આવે છે તો ત્યાં પ્રભુ શું કહે છે કે જ્યાં સુધી હું છાનો રહીશ નહીં અને હું વિશ્રામ લઈશ નહીં, વિદેશીઓ તારા ન્યાયપણાને તથા સર્વ રાજાઓ તારા ગૌરવને જોશે, અને યહોવાનું મોં જે નામ ઠરાવી આપશે તે નવું નામ તને આપવામાં આવશે. અહીંયા આપણને ગેરસમજ ના થાય, અહીંયા યરુસાલેમના ન્યાયપણાની અથવા તો યહૂદી લોકોના ન્યાયપણાની વાત નથી થઈ રહી, અહીંયા તેમના ગૌરવની વાત નથી થઈ રહી. અહીંયા તારા ન્યાયપણાને અને તારા ગૌરવને જોશે, એટલે કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું ન્યાયપણું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું ગૌરવ છે. અને પ્રભુ બાપ અહીંયા કહી રહ્યા છે કે જ્યારે વિદેશીઓ તારા ન્યાયપણાને અને રાજાઓ તારા ગૌરવને જોશે, અને યહોવાનું મોં જે નામ ઠરાવી આપશે તે નવું નામ તને આપવામાં આવશે, એટલે કે એ અંત સમયમાં જ્યારે પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપશે, જે વચનો આપણે છેલ્લા ઘણા અધ્યાયથી જોઈ રહ્યા છે, ત્યારે જો એનું પરિણામ રૂપે ત્રીજી કલમમાં કહે છે કે તું યહોવાના હાથમાં શોભમાયન તાજ ને તારા ઈશ્વરની હથેલીમાં રાજમુંગટ થઈશ. ઇંગ્લિશમાં શબ્દ ડાયડમ વાપરવામાં આવ્યો છે, એ ગૌરવનો મુંગટ. રાજમુંગટ એટલે એક માનનું માન અને જે સન્માનની અહીંયા વાત થઈ રહી છે. અને પછી ચોથી કલમમાં કહે છે કે તું ફરીથી તજેલી કહેવાશે નહીં, ફોર સેકન. અને મેં કીધું તે પ્રમાણે પ્રભુએ તેમને તજી દીધા હતા, તેમને છોડી દીધા નહોતા. બહુ તફાવત છે તેમાં, છૂટાછેડા નહોતા આપ્યા. તારો દેશ ફરીથી ઉજ્જળ કહેવાશે નહીં, કેમ કે તું હેપ્સીબા મારો આનંદ કહેવાઈશ, ને તારો દેશ બેવલા વિવાહિત કહેવાશે. આ જ્યારે આ જે બે શબ્દ છે, ઇંગ્લિશમાં તજેલીનો શબ્દ થાય છે ફોર સેકન, અને જ્યારે તમે એ શબ્દનો અભ્યાસ કરો તો તમે જોશો કે એટલે કે આ જે કોઈ એવી જગ્યા છે કે જે એવી સ્થિતિમાં છો તમે કે સર્વ એ તમને છોડી દીધા છે. લગભગ એવી રીતે કોઈ તમારી જે આપણે ગુજરાતીમાં કહીએ ને કે પીઠ ફેરવી લીધી છે, અને તમને એક જાતનું એકલા પડી ગયા છો તમે, તેનો શબ્દ તજેલી છે. અને તેમ તારો દેશ ફરીથી ઉજ્જળ કહેવાશે. હવે ઉજ્જળ એટલે કે ડેસોલેટ શબ્દ વાપરવામાં આવ્યો છે. ડેસોલેટ શબ્દનો તમે, ઉજ્જળ શબ્દનો તમે અભ્યાસ કરો, એટલે સામાન્ય જે તેનો અર્થ છે એ છે કે એવી જગ્યા કે જ્યાં કોઈ છે જ નહીં, કોઈ માણસની તમને વસ્તી મળતી નથી, વેરાન જગ્યા છે. ઉજ્જળ આપણે અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કોઈ ત્યાં છે નહીં, તમને કોઈ ત્યાં જોવા મળતું નથી. પણ જ્યારે તમે વધારે જરા થોડો ઊંડો અભ્યાસ કરો તો તેનો મતલબ એમ થાય છે કે એવી પરિસ્થિતિ કે જ્યારે તમારો જે ગાઢ સંબંધના લોકો છે તેઓ તમને છોડીને જતા રહ્યા છે, અને હવે કોઈ આનંદ નથી, દેર ઇઝ નો જોય, સેપરેશન, તમે જુદા થઈ ગયા છો. અને જીવનમાં એક જે આપણે જેને કહે ને જીવન વેરાન થઈ ગયું છે, ઉજ્જળ થઈ ગયું છે. અને અહીંયા પ્રભુ કહી રહ્યા છે કે તું ફરીથી તજેલી કહેવાઈશ નહીં, તેમ તારા દેશ ફરીથી ઉજ્જળ કહેવાશે નહીં, બલકે કે તું હેપ્સીબા મારો આનંદ. અને એ જે શબ્દ છે હેપ્સીબા, એનો લિટરલી એનો મિનિંગ થાય છે કે પ્રભુનો આનંદ કહેવાઈશ, ને તારો દેશ બેવલા એટલે કે વિવાહિત, એટલે કે હવે તું તજેલી નથી પણ તું એક પરણિત છું, વિવાહિત છું. અને હેપ્સીબા એટલે કે આ સમયે જે રાજા હતો, હચકિયા રાજા હતો, તેની રાણીનું નામ હેપ્સીબા હતું. અને એટલે એનો બીજો મતલબ પણ એમ થાય છે કે ફરીથી તને એક માનનું સ્થાન, ઉચ્ચ પદ તને મળશે. કોણ આ કરનાર છે? પ્રભુ બાપ યહોવા કહે છે, કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે ને તારા દેશના લગ્ન થશે. આ સમયે હું તમારામાંથી અમુક કોઈ લોકોની સાથે વાત કરવા માંગુ છું. જ્યારે આપણે આ જોઈએ, તજેલી, ઉજ્જળ, ફોરસેકન, ડેસોલેટ, આજનો સમયમાં આપણે જ્યારે જે સમયમાં જીવી રહ્યા છે, તે સમયમાં ઘણા લોકો માનસિક બીમારીથી બહુ પીડાય છે. અને ખાસ કરીને જે જુવાન લોકો છે, અને એમ નથી કહેતો કે ફક્ત જુવાન લોકો, ગમે તે ઉંમરના લોકો ઘણી ખરી માનસિક જે બીમારી છે તેનાથી તેમાં તેઓ પીડાતા હોય છે, એટલે કે એન્ઝાયટી, ગભરાહટ થઈ જવી, ડિપ્રેશન, હતાશા, નિરાશા. આપણને એમ લાગે છે કે લોકોની આંખમાં મારી કોઈ કિંમત નથી. આપણે પોતાની જાતને એક જાતના નીચા માનીએ છીએ કે હું કોણ. ઘણી વખત ઘણા બધા લોકો આવા બધા વિચારોને લઈને અને શેતાન આવા વિચારો મગજમાં મૂકી અને જે જુવાન છોકરા છોકરીઓ છે તેઓને હતાશ કરી દે છે, ઘણા ખરા આપઘાત તરફ પણ વળી જાય છે. અને ફરીથી માફ કરજો, આ ફક્ત જુવાનોને લાગુ પડે, એવું ઘણા પુખ્ત વયના જે લોકો છે તેઓને પણ આવી રીતે શેતાન તેમના મગજ ઉપર હુમલો કરતો હોય છે. અને ત્યારે આપણે વાલાઓ યાદ રાખીએ, આ વચન જે અહીંયા લખવામાં આવ્યું છે તે યાદ રાખીએ. આ એ જે યરુસાલેમ નગરી છે તેનો જો તમે ઇતિહાસ જુઓ તો વારંવાર ત્યાં યુદ્ધ થયા છે, વારંવાર જુદી જુદી જાતના જે દેશના રાજાઓ હતા, જે રાજ્યો હતા, આવી અને તેની ઉપર હુમલો કરી, તેને વેરાન ખેરાન કરી, તેનો સંપૂર્ણપણે નાશ કરી અને તેને લૂંટી લીધી છે. પણ પ્રભુ કહે છે કે એવો સમય આવશે કે જ્યારે તું તજેલી નહીં કહેવાય ત્યારે તું ઉજ્જડ નહીં કહેવાય. કેમ? કારણ કે યહોવા આ વાત કરનાર છે. અને વાલાઓ, જો તમે માનસિક બીમારીમાંથી પસાર થઈ રહ્યા છો, જો તમને ડિપ્રેશન છે, નિરાશ થઈ જાઓ છો, તમે હતાશ થઈ જાઓ છો, ગભરાવટ થાય છે, એન્ઝાયટી આવી જાય છે, બીક છે, ભય છે, જે વસ્તુઓ કદી બનવાની નથી એવી વસ્તુઓની આપણને જ્યારે બીક લાગવાની શરૂ થઈ જાય છે, તો વાલાઓ આપણે પ્રભુના વચન તરફ વળીએ. અને પ્રભુ આપણને કઈ નજરે જોવે છે તે આપણે ખાસ યાદ રાખીએ, કેમકે યહોવા તારા પર પ્રસન્ન છે. પ્રભુએ આપણને પોતાના રક્તથી ખરીદ્યા છે. આપણે જોઈએ કે પ્રભુની માટે પ્રભુની આંખમાં આપણું કેટલું મૂલ્ય છે. બીજા લોકો જે શું વિચારે છે તેની ઉપર આપણે બહુ ધ્યાન ના આપીએ. જાણું છું કે અઘરું છે અને વારંવાર આપણે બીજાઓની સાથે આપણી સરખામણી કરતા હોઈએ છીએ કે આ કેટલો સરસ દેખાય છે, આ કેટલો ભણેલો છે, આની પાસે કેટલી સમૃદ્ધિ છે, આ ઊંચો છે, આ નીચો છે, ગોરો છે. આપણે કેટલી બધી સરખામણી કરતા હોય છે અને વારંવાર ઘણીવાર આપણે પોતાની જાતને નીચા માનીએ છીએ. પણ વાલાઓ, આજે હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે પ્રભુની નજરમાં તમે અમૂલ્ય છો. તેમણે પોતાના રક્તથી તમને ખરીદ્યા છે અને કહે છે કે કેમકે યહોવા તારા પર પ્રસન્ન છે ને તારા દેશના લગ્ન થશે. જેમ જુવાન કુંવારીને પરણે છે તેમ તારા દીકરા તને પરણશે, અને જેમ વર કન્યાથી હરખાય છે તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે. કેટલો અજાયબ જેવો આશીર્વાદ છે વાલાઓ! પ્રભુ તમારાથી હરખાશે. તમારી જે આવડત છે, તમને જે પ્રભુએ કામ આપ્યું છે તે ખંતથી તમે પૂરા કરો અને પ્રભુ તમારાથી હરખાશે, પ્રભુ તમારાથી ખુશ થશે. આ હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે કે તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે. અજાયબ જેવા વચનો છે. આગળ વધીએ. છઠ્ઠી કલમ કહે છે કે હે યરુસાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. આ કલમમાંથી ત્રણ વસ્તુ હું તમને બતાવવા માંગુ છું. અજાયબ જેવું આ કલમ છે. કહે છે કે હે યરુસાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદાર મૂક્યા છે. આપણે જ્યારે થોડા અધ્યાય પહેલાં 57ના અધ્યાયમાં આપણે જોતા હતા અને ત્યાં જ્યારે ચોકીદારોની વાત કરવામાં આવી છે, ત્યાં જે આગેવાનોની વાત કરવામાં આવી છે કે મેં તમને આ મારા લોકોની ઉપર એક ભરવાડ તરીકે મૂક્યા હતા અને તમે તેઓને ખોટા માર્ગે દોરી ગયા છે, તમે તેઓની સંભાળ લીધી નથી. એ પ્રમાણેનું વચન આપણે જોયું હતું 57માં અધ્યાયમાં. હવે અહીંયા પ્રભુ કહે છે કે એ જે જૂઠા શિક્ષકો છે, એ જે જૂઠા આગેવાનો છે, એ જેવડે મારી ઈચ્છા પ્રમાણે કામ કર્યું નથી તેના બદલે હવે હું તમને ચોકીદાર આપવાનો છું. અને જુઓ તેઓ શું કરવાના છે. હે યરુસાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદાર મૂક્યા છે. હવે પ્રભુના માણસ, પ્રભુના આગેવાન, જે પ્રભુનું વચનને ધ્યાનમાં રાખીને પ્રભુના મહિમા આપવાને માટે જે કામ કરે છે તેવા ચોકીદારો. અને તેઓ શું કરે છે? તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહીં. એનો મતલબ શું થયો? કે તેઓ સતત જે ચોકી કરવાની છે, એટલે કે કોઈ કોઈ પણ મંડળીમાં કોઈ પણ પ્રભુના લોકોને આવીને છેતરી ના જાય, કોઈ પણ એવું ના બને કે કોઈ પણ વરુ જે ઘેટાના રૂપમાં આવી અને પ્રભુના લોકોને ચીરીને ખાઈ ન જાય. રક્ષા તેઓ કરશે, રાત દિવસ આ ચોકીદાર રક્ષા કરશે. યરુસાલેમની અહીંયા અહીંયા જે લખવામાં તે પ્રમાણે યરુસાલેમની રક્ષા કરશે. આપણે ગીતશાસ્ત્રનો 121મો અધ્યાય જોયો તો ત્યાં શું લખવામાં આવ્યું છે? હું આકાશો તરફ મારી નજર કરીશ, મારી મને મદદ ક્યાંથી આવશે? અને પછી આગળ શું લખવામાં આવ્યું છે? જે મારો ઉદ્ધાર છે તે કદી ઊંઘતો નથી તથા નિંદ્રાવશ થતો નથી. એવું જ કંઈક અહીંયા લખવામાં આવ્યું છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહીં. પછી જુઓ શું કહે છે, યહોવાને યાદ દેવડાવનારાઓ તમારે વિશ્રામ લેવો નહીં. એટલે કે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે તમે સતત પ્રભુને આજીજી કરો. શાની માટે? યરુસાલેમમાં, યરુસાલેમને માં પ્રભુનું રાજ્ય સ્થાપન થાય તેને માટે, યરુસાલેમની શાંતિને માટે સતત આપણે પ્રભુને પ્રાર્થના કરવી. જ્યારે આપણે ઓ આકાશ મારા બોલીએ છીએ ત્યારે શું કહે છે? ઓ આકાશ મારા મારા બાપ, બરાબર. પછી શું કહીએ છીએ આપણે? તમારું રાજ્ય આવો જેમ પૃથ્વી પર, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારું રાજ્ય વારંવાર, તેનું કારણ છે આપણે કેમ એ પ્રાર્થના કરીએ છીએ. સતત આપણે એ પ્રાર્થના કરવાની છે કે પ્રભુ તેમના રાજ્યની સ્થાપના કરે. તમારે વિશ્રામ લેવો નહીં. આપણે એક આજ્ઞા તરીકે કે સતત આપણે પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે. અને અહીંયા આપણે જ્યારે જોઈએ છીએ કે અહીંયા પ્રભુને આપણે લખ્યું છે કે યહોવાને યાદ દેવડાવનારાઓ, વાલાઓ, આ જ વસ્તુ જે આપણા ખોવાઈ ગયેલા ઘેટા છે, આપણા જે ખોવાઈ ગયેલા બાળકો છે, જે આપણા ખોવાઈ ગયેલા સ્નેહજનો છે, તેને માટે પણ આપણે કરવાનું છે કે સતત યહોવાને યાદ દેવડાવવાનું છે. સતત આપણે તેઓના તારણને માટે પ્રભુને આજીજી કરવાની છે. તમારે વિશ્રામ લેવો નહીં, તમારે વિશ્રામ લેવો નહીં. તે યરુસાલેમને સ્થાપે ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહીં. અને આ વચન આપણે આપણા જીવનમાં પણ પાડી શકીએ છીએ. હા, યરુસાલેમમાં એમ લખ્યું છે તે પ્રમાણે તે યરુસાલેમને સ્થાપે ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહીં. એ જ વસ્તુ આપણે આપણા સ્નેહજનોને માટે પણ વાપરી શકીએ છીએ કે જ્યાં સુધી તેઓ પ્રભુને ઓળખે નહીં, જ્યાં સુધી પ્રભુનું રાજ્યનું સ્થાપન તેમના જીવનમાં ન થાય ત્યાં સુધી આપણે વિશ્રામ લેવો નહીં. અજાયબ જેવા આ વચનો છે. એક વચન જે આપણે વારંવાર જોઈએ છીએ તે હું તમને બતાવવા માગું છું. યશાયાનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 7મી કલમ આ પ્રમાણે કહે છે કે તેનું રાજ્ય વિશાળ હશે, ત્યાં સદાને માટે અખંડ શાંતિ પ્રવૃત્તિ હશે, ને દાઉદના રાજસિંહાસન પર ઉપર બેસશે, ધર્મ અને ન્યાયના પાયા ઉપર પોતાની રાજ્ય સત્તાની પ્રતિષ્ઠા કરીને રાજ્ય કરશે. આજથી તે અનંત કાળ સુધી સૈન્યોના દેવ યહોવાનો સાચો પ્રેમ સિદ્ધ થશે. આ સમય વિશે આપણે શીખી રહ્યા છે, આ સમય વિશે આપણે શીખી રહ્યા છે. અજાયબ જેવો સમય, પ્રભુનું રાજ્ય જ્યારે દાઉદના રાજસિંહાસન પર તે બેસશે, કેવો અજાયબ જેવો એ સમય હશે. 8મી કલમ કહે છે, યહોવા એ પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે કે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહીં, અને જે દ્રાક્ષારસને માટે તે મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહીં. ગત દિવસમાં અને છેલ્લા એક બે અધ્યાયમાં આપણે તે જોયું તે પ્રમાણે કે યરુસાલેમમાં જે સમૃદ્ધિ આવનાર છે. અને હવે પ્રભુ કહે છે કે જે કંઈ તમે વાવશો તે તમે લણી અને તમે પોતે પોતાને માટે વાપરશો. આપણે જાણીએ છીએ ખાસ કરીને જ્યારે ન્યાયાધીશોનું જે પુસ્તક છે તેમાં જોઈએ તો વારંવાર યરુસાલેમ પર આજુબાજુના જે દેશો હતા તે આવી અને ચઢાઈ કરતા હતા. ખાસ કરીને ગિદ્યોનના સમયની જો તમે જોવો તો ત્યાં તેઓ એવી રીતે ચઢાય, મિદાનના જે લોકો હતા તે આવી અને તેઓનો પાક હતો તે ચોરી લેતા હતા. અને હવે પ્રભુ કહે છે કે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહીં, અને જે દ્રાક્ષારસને માટે તે મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહીં, પણ તેને ભેગું કરનારાઓ તે ખાશે અને યહોવાની સ્તુતિ કરશે અને એનો સંગ્રહ કરનારા મારા પવિત્ર સ્થાનના આંગણામાં એ પીશે. આશીર્વાદિત સમય, આશીર્વાદિત સમય. કશું શત્રુઓ લઈ નહીં જાય, કશો પાકનો નાશ નહીં થાય, પણ પ્રભુના આંગણામાં મહિમા થશે, લોકો પ્રભુનો મહિમા કરશે. દરવાજાઓ થઈને દરવાજાઓમાં થઈને જાઓ, લોકોને માટે માર્ગ તૈયાર કરો, બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો, લોકોને માટે ધ્વજા ઊંચી કરો. જુઓ, યહોવાએ પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે. તમે સિયોનની દીકરીને કહો, જો તારું તારણ આવે છે, જો તેનું ઇનામ તેની સાથે છે, તો તેનું પ્રતિફળ તેની આગળ છે. તેઓ તેમને પવિત્ર લોકો, યહોવાના ઉદ્ધાર પામેલા લોકો કહેશે, અને તું શોધી કાઢેલી અણતજેલી નગરી કહેવાઈશ. આ વારંવાર આ માર્ગની વાત આપણે યશાયાના પુસ્તકમાં શીખ્યા છે. એ અંત સમયમાં એમ લખવામાં આવ્યું છે કે રણમાં પણ એક મોટો માર્ગ તૈયાર કરવામાં આવશે, જ્યાં પ્રભુના લોકો પાછા ફરશે. લખવામાં આવ્યું છે, સડકો બાંધો, પથ્થરો વીણી કાઢો, એટલે કે જે વાતો, જે અમુક વિચારો વિઘ્નરૂપ છે, ખાસ કરીને યહૂદીઓને માટે એમ લખવામાં આવ્યું છે કે જે સુવાર્તાની વાત છે, વધસ્તંભની વાત છે, એક પથ્થરરૂપ છે, તો કહે છે પથ્થરો વીણી કાઢો, લોકોને માટે ધ્વજા ઊંચી કરો, કે તેઓ ફરી પાછા યરુસાલેમ નગરીમાં આવે. એક બે વચન હું તમારી આગળ મૂકવા માગું છું. પહેલું વચન જે હું આપીશ તમને, એ ઝખારિયાનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 16મી કલમ આપણે વાંચીશું. ઝખારિયાનું પુસ્તક જો તમને ખ્યાલ ન હોય ક્યાં છે, તો માથીની સુવાર્તા છે ત્યાં જાઓ, અને પછી બે પુસ્તક, એક ડાબી તરફ જાઓ એટલે કે માલાખીનું પુસ્તક અને ત્યાર પછી ઝખારિયાનું પુસ્તક તમને ત્યાં જોવા મળશે. માથીથી બે પુસ્તક ડાબી બાજુ પવિત્ર શાસ્ત્રમાં, અને ત્યાં 9મા અધ્યાય અને 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે તે સમયે તેમનો દેવ યહોવા કોઈ ભરવાડ ઘેટાને બચાવી લે તેમ તેના પોતાના લોકોને તે ઉગારી લેશે, અને તેઓ રાજમુંગટમાં જડેલા રત્નોની જેમ પોતાના સમગ્ર પ્રદેશમાં ઝગમગશે. આજે 8, 9, 10, 12મી કલમ સુધી આપણે વાંચ્યું તે આ સમયની વાત થઈ રહી છે. ત્યારબાદ બીજું એક વચન હું તમને આપવા માગું છું. હવે ઝખારિયાના પુસ્તકથી ફરી ડાબી તરફ બીજા બે પુસ્તક તમે જાઓ તો ત્યાં ગાડી સફાન્યાનું પુસ્તક છે, તેનો 3જો અધ્યાય અને 17મી કલમ હું તમારી આગળ મૂકવા માગું છું. સફાન્યાનું પુસ્તક 3જો અધ્યાય અને તેની 17મી કલમ આ પ્રમાણે કહે છે. અજાયબ જેવું પુસ્તક છે આ, ત્રણ જ અધ્યાય છે, પણ અજાયબ જેવા વચનો છે ત્યાં લખવામાં આવ્યું છે કે 17મી કલમમાં, યહોવા તમારા દેવ સુરવીર માણસની જેમ તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે, તે તમારા પર કૃપાળુ થઈને ખુશ થાય છે, તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, અને એક ઉત્સવના દિવસની જેમ તે ખૂબ આનંદથી પોકાર કરે છે. આ સમયની વાત થઈ રહી છે કે જ્યાં પ્રભુ યરુસાલેમને ફરી સ્થાપિત કરનાર છે. 11મી કલમ આપણે જોઈએ તો તમને આપણે માથીની સુવાર્તા તેના 25મા અધ્યાયમાં જે 10 કુંવારી કન્યાઓની વાત લખવામાં આવી છે તે યાદ દેવડાવવા માગું છું. સમયના અભાવે હું એ વાંચતો નથી, પણ અહીંયા લખ્યું છે કે જુઓ, યહોવાએ પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે. તમે સિયોનની દીકરીઓને કહો, જો તારું તારણ આવે છે, જો તેનું ઇનામ તેની સાથે છે, ને તેનું પ્રતિફળ તેની આગળ છે. ઝખારિયાના પુસ્તકમાં આપણે વાંચ્યું તે પ્રમાણે કે તેઓનો રાજમુંગટ જડેલા રત્નોની જેમ પોતાના સમગ્ર પ્રદેશમાં ઝગમગશે. આશીર્વાદિત સમય. અને પછી બારમી કલમમાં લખવામાં આવ્યું છે કે તેમને પવિત્ર લોકો, યહોવાના ઉદ્ધાર પામેલા લોકો કહેશે, અને તું શોધી કાઢેલી અણતજેલી નગરી કહેવાશે. પુણ્યમ તેનો 7મો અધ્યાય અને 6-9 કલમ તમારી આગળ મૂકવા માંગુ છું. ત્યાં આવું જ કંઈક પ્રભુએ લખ્યું હતું જ્યારે તેઓ વચનના દેશમાં પ્રવેશનાર હતા, અને પ્રભુએ આ પ્રમાણે તેઓને કીધું કે તમે તમારા યહોવા દેવને અર્પિત થયેલા પવિત્ર લોકો છો. જે વચન આપણે અહીંયા વાંચ્યું તે 12મી કલમમાં શું લખ્યું છે કે તેઓ તેમને પવિત્ર લોકો, અર્પિત થયેલા પવિત્ર લોકો છો. તમારા દેવ યહોવા એ પૃથ્વી પરની બીજી બધી પ્રજાઓમાંથી તમને જ પોતાના ખાસ લોકો થવાને માટે પસંદ કરેલા છે. તમે અન્ય કોઈ પણ પ્રજા કરતા સંખ્યાબળમાં વધારે હતા, કોઈ પણ પ્રજા કરતા સંખ્યાબળમાં વધારે હતા માટે યહોવાએ તમને પસંદ કર્યા નથી. તમે બધા રાષ્ટ્રોમાં સૌથી નાના હતા, પરંતુ યહોવાએ તમારા પર પ્રેમ હતો, અને તમારા પિતૃ અને વડવાઓને આપેલા વચનનું પાલન કરવું હતું, માટે તે તમને ગુલામીના દેશમાંથી, મિસરના રાજા ફારૂનના હાથમાંથી, પ્રચંડ ભુજબળથી છોડાવી લાવ્યો હતો. તેથી તમારે સમજી લેવું જોઈએ કે ફક્ત યહોવા જ તમારા દેવ છે, એ જ માત્ર સાચા વિશ્વાસુ દેવ છે. તે પોતાનો કરાર હજારો પેઢીઓ સુધી રાખે છે, અને જેઓ તેના પર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે તેમના પર કરુણા રાખે છે. આ જે વચન પ્રભુ બાપે આપ્યું હતું તે અહીંયા 12મી કલમમાં આપણે પૂરું થતું જોઈએ છે. આ જ વચન આપણને પણ નવા કરારમાં પ્રભુએ આપ્યું છે. તમને લાગે કે કદાચ આમાં આપણો આશીર્વાદ ક્યાં છે, તો મારી સાથે તમે તમારું પવિત્ર શાસ્ત્ર ખોલો. 1 પિતર તેનો 2 અધ્યાય અને 9મી કલમ આપણને આ પ્રમાણે કહે છે. 1 પિતર 2 અધ્યાય અને 9મી કલમ કહે છે, પરંતુ તમે પસંદ કરાયેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદ્ભુત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે. આ પ્રભુનો આશીર્વાદ છે, અને તું શોધી કાઢેલી અણતજેલી નગરી કહેવાઈશ. હવે આપણો વિવાહ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે થઈ ગયેલો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આગળ વધીએ. યશાયાનું પુસ્તક અને તેનો 63મો અધ્યાય, અને ત્યાં લખવામાં આવ્યું છે 1 કલમમાં, આ જે અદોમથી, હા બોસરાથી, કિરમંજી રંગના વસ્ત્ર પહેરીને જે આવે છે, આ જે પોશાકથી દેદીપ્યનમાન પોતાના પુષ્કળ સામર્થ્યમાં મહાલતો આવે છે, તે કોણ છે? હું જે ન્યાયપણાથી બોલનાર ને તારવાને શક્તિમાન તે હું છું. હવે અહીંયા એક વાત યાદ રાખીએ આપણે કે આ પ્રભુના બીજા આગમનની વાત થઈ રહી છે, પહેલા આગમનની વાત નહીં. ઘણી વખત આમાં ગેરસમજ થાય છે, અને ખાસ કરીને આપણે જ્યારે કિરમંજી રંગના વસ્ત્રો જોઈએ ત્યારે અમુક લોકો એ રીતે સમજાવતા હોય છે, કે અમુક અથવા તો સમજણ એવી હોય છે કે આ વધસ્તંભ અને વધસ્તંભ પર વેવડાયેલા લોહીની વાત થઈ રહી છે. વાલાઓ, આ વાત પ્રભુના પહેલા આગમનની નથી, આ પ્રભુના બીજા આગમનની વાત છે, જ્યારે તે પૃથ્વીનો ન્યાય કરનાર છે. અને કે લખ્યું છે તે પ્રમાણે, તમારું તારણ પ્રગટ કરું છું, તમારું ઉદ્ધાર કરવાને શક્તિમાન અને સમર્થ એવો હું યહોવા છું. આપણને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા કોણ વાત કરી રહ્યું છે અને સાની વાત થઈ રહી છે. બીજી કલમ કહે છે કે કુંડીમાં દ્રાક્ષ ગુંદનારના વસ્ત્રની જેમ તારા વસ્ત્રો લાલ કેમ છે? આપણે જો તમે જ્યારે દ્રાક્ષારસ દેવો ગુંદે ત્યારે જે વાઇન પ્રેસ હોય, કુંડી અહીંયા જે શબ્દ વાપરવામાં આવ્યો છે, તો તેમાં દ્રાક્ષારસ, દ્રાક્ષ મૂકી અને તેને છૂંદવામાં આવતી, અને પછી એક નાના ભાગમાંથી જે તેનો રસ નીકળતો હતો, અને જે છાંટ, કારણ કે માણસ ઉઘાડા પગે ત્યાં દ્રાક્ષ પર દ્રાક્ષને છૂંદતા હોય તો તેઓના કપડાં તે દ્રાક્ષારસથી બધા લાલ થઈ જતા હતા, અને તેની સરખામણી અહીંયા કરવામાં આવી છે. અને આગળ ત્રીજી કલમમાં કહે છે કે મેં એકલાએ દ્રાક્ષ ગુંદી છે, મને મદદ કરવા માટે ત્યાં કોઈ ન હતું, મારા ક્રોધમાં મેં મારા શત્રુઓને દ્રાક્ષાની જેમ ગુંદી નાખ્યા, રોષ ભરાઈને મેં તેમને રોડી નાખ્યા અને તેમના લોહીની પિચકારી મારા વસ્ત્રો પર ઉડી અને મારા વસ્ત્રો બધા ખરડાઈ ગયા, મારા વસ્ત્રો બધા ખરડાઈ ગયા. આ જે સમયની વાત થઈ રહી છે તેને તમે તમે પ્રકટીકરણના 19મા અધ્યાયમાં લગભગ 11-21મી કલમમાં જોઈ શકો છો. આ સમય જ્યારે પ્રભુ આવનાર છે, જે યુદ્ધ થનાર છે, આર્મગેડન જેને કહેવામાં આવે છે, અને ત્યાં જે પ્રભુ બધાનો સંહાર કરવાના છે. લખ્યું છે કે જે ઘોડા હોય તેની તેના મોં સુધી ત્યાં લોહી વહેવડાવવા, તેટલું લોહી વહેવડાવવામાં આવશે. તે સમયની આ વાત થઈ રહી છે, પ્રભુના ન્યાયના સમયની વાત થઈ રહી છે. અહીંયા ગાડી ચોથી કલમમાં અજાયબ જેવું વચન છે કે છે, કારણ શત્રુને સજા કરી મારા પોતાના લોકોને મૂત કરવાનો મેં નક્કી કરેલો સમય આવી ચૂક્યો છે. બીજું હું ટ્રાન્સલેશન વાંચું, એમાં આઈ થિંક શબ્દ સારો વાપર્યો છે. ચોથી કલમ તો આ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે કે મેં એકલા એ દ્રાક્ષા કુંડ ખૂંદ્યો અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો, વળી મેં મારા રોષમાં તેઓને ખૂંદ્યા ને મારા કોપથી તેઓને છૂંદી નાખ્યા. તેઓનું લોહી મારા વસ્ત્ર પર છંટાયું છે ને મારા તમામ પોશાક પર મેં ડાઘ પડ્યા છે. અને પછી ચોથી કલમ, કેમ કે મારા હૃદયમાં પ્રતિકારના દિવસોનો વિચાર હતો, હવે મારા ઉદ્ધારનું વરસ આવ્યું છે. આ બે શબ્દ પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. અહીંયા પણ આપણે પ્રભુની કૃપા અને પ્રભુની દયા જોઈ રહ્યા છે. અહીંયા શું લખ્યું છે કે જે નાશનો સમય અથવા તો પ્રતિકાર નો સમય તે કહે છે કે એક દિવસ છે, પણ જો ઉદ્ધારનું આખું વરસ છે. અહીંયા પણ આપણે પ્રભુની કૃપા, પ્રભુની દયા જોઈ રહ્યા છે. જે ન્યાયનો સમય છે તે દિવસ છે, ઉદ્ધારનો સમય તે વરસ છે. આપણો દેવ કેટલો દયાળુ, કેટલો પ્રેમાળ છે. મેં જોયું, પાંચમી કલમ કહે છે, મેં જોયું તો કોઈ સહાય કરનાર નહોતો અને કોઈ ટેકો આપનાર નહોતો. એ જોઈને હું વિસ્મય પામ્યો, એટલે મારે માટે મારા પોતાના ભુજે તારણ કર્યું અને મારા કોપે મને ટેકો આપ્યો. મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા ને મારા કોપમાં મેં તેઓના કકડે કકડા કર્યા અને મેં તેઓનું લોહી ભૂમિ પર રેડી દીધું. અહીંયા હું તમારો 2 મિનિટ માટે સમય લેવા માંગુ છું. અહીંયા જે ક્રોધની વાત થઈ રહી છે, અહીંયા જે રોષની વાત થઈ રહી છે, અહીંયા જે પ્રભુના કોપના દિવસની વાત થઈ રહી છે, તે જ્યારે આપણે જોઈએ ત્યારે ઘણી વખત અમુક લોકોને બહુ આશ્ચર્ય લાગતું હોય છે. ખાસ કરીને જે સમયમાં આપણે જીવી રહ્યા છે, જે અત્યારના જે અમુક સેવકના બોધ હોય છે, જેઓએ જે સુવાર્તા છે તેને બહુ નબળી, જેને આપણે એમ કહીએ ને કે બહુ પાણીવાળી ચા છે એમ કહીએ ને, તે પ્રમાણે જે સુવાર્તામાં જે સામર્થ્ય છે તેને બહુ નબળું કરી નાખ્યું છે. દે હેવ વોટર ડાઉન ધ ગાસ્પલ. તેઓએ એટલું બધું પ્રભુના વચન સાથે સમાધાન કરી દીધું છે. અને ઘણા લોકોનું બોધ એવો હોય છે કે આપણો પ્રભુ પ્રેમાળ, બહુ પ્રેમાળ છે. અને હા, આપણો પ્રભુ પ્રેમાળ છે. હું એમ નથી કહેતો કે એ પ્રેમાળ નથી. આપણે જાણીએ છીએ કે આપણા આત્મિક જીવનમાં એકબીજાને પ્રેમ કરો તે પ્રભુની આજ્ઞા છે. હા, આપણો દેવ પ્રેમાળ છે, પણ એ જ પ્રેમાળ દેવ પાપને ધિક્કારે છે. જો તમે રૂમિયોનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 9મી કલમ વાંચશો તો ત્યાં તમે જોશો, જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ તો પવિત્ર શાસ્ત્રમાં જે વસ્તુ પ્રભુ ધિક્કારે છે તેને આપણે પણ ધિક્કારવાની છે. There is something called a righteous anger. જ્યારે આપણે પાપ જોઈએ, આપણે જ્યારે જોઈએ કે જે વસ્તુ પ્રભુના વચન બહારની છે, પ્રભુના જે જે વાત, જે જીવનશૈલી, જે પ્રભુ ના વચનમાં લખવામાં આવ્યું છે કે આ પ્રમાણે આપણે ન જીવવું, આજ્ઞા આપવામાં આવી છે. તે વસ્તુઓ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને પણ રોષ આવવો જોઈએ. તેમાં કશું જ ખોટું નથી. જે અમુક જે વાત છે, આપણે અમુક વાત મંડળીમાં જોઈએ, અમુક વાત આપણા પોતાના જીવનમાં જોઈએ, આપણા કૌટુંબિક જીવનમાં જોઈએ, આપણા સમાજમાં જોઈએ, જે પ્રભુના વચનની વિરુદ્ધ છે, તો આપણને પણ ગુસ્સો આવવો જોઈએ. યોહાનનું બીજું પુસ્તક, યોહાનની સુવાર્તા તેના બીજા પુસ્તકમાં આપણે જોઈએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પૃથ્વી પરની સેવા છે તેની શરૂઆત છે. અને બીજો જો આમ કહી શકાય, અને આપણે આને આપણે એક ચમત્કાર તરીકે નથી ઓળખતા, પણ હું માનું છું કે એ ચમત્કાર હતો, કે એનો બીજો ચમત્કાર શું હતો, કે પ્રભુએ એક નાની દોરી લીધી અને મંદિરને સાફ કર્યું. અને શું કીધું કે આ મારા બાપનું ઘર, જે પ્રાર્થનાનું ઘર કહેવાય, તેને તમે લૂંટારાઓની કોતર બનાવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એક દોરી, એક સોટી લઈને તેમણે આખા મંદિરની સાફસૂફી કરી. અને સાફસૂફી કરી એટલે કે જે લોકો ગેરકાનૂની કામ કરતા હતા તેઓને હાંકી કાઢ્યા. અને વાલાઓ, એ બહુ સહેલી વસ્તુ નથી. ઘણી વખત આપણે એ સમજતા નથી, કારણ કે આ જે પ્રભુ મંદિર હતું, એક વેપારનું સ્થાન હતું, ત્યાં સેંકડો લોકો હતા. આ જે યાજકો હતા તેઓના માણસ આ જે મંદિરની આગળ વેપાર થતો હતો તે કરતા હતા. એટલે ઘણા બધા લોકો હતા ત્યાં રોમનોના સૈનિકો હતા જે મંદિરની દેખભાળ કરતા હતા, બહાર ઉભા રહીને જોતા હતા. ત્યારબાદ મંદિરના પોતાના સૈનિકો હતા જે મંદિરનું રક્ષણ કરતા હતા, અથવા તો કોઈક નાનું છમકલું થાય તો તેને શાંત પાડવાનું કામ કરતા હતા. સુરક્ષા માટે મંદિરનું પોતાનું સૈન્ય હતું. અને આ જે બધા વેપાર કરતા હતા તેઓ પણ માણસો હતા. આટલા બધા માણસો હોવા છતાં, આટલા બધા લોકો હોવા છતાં, પ્રભુએ એકલા હાથે, એક એમની એ હાથમાં જે એ હતી, દોરી હતી, તેના વડે તેમને બધાને હાંકી કાઢ્યા. એક પ્રભુ મે પણ માણસના રૂપમાં. વિચારો, એ અજાયબ જેવો ક્રોધ, અજાયબ જેવો રોષ હતો એમનું. તે સમયનો દેખાવ હશે, કદાચ એ જોઈને જ લોકો એટલા ગભરાઈ ગયા હશે કે કોઈ કશું બોલ્યું નહીં. એકલા હાથે બધું તેમણે તોડફોડ કરી અને બધું સાફસૂફી કરી નાખી. વાલાઓ, રોષ કરવામાં કોઈ ગુનો નથી. કઈ બાબત ઉપર તમે રોષ કરો છો, કઈ બાબત પર રોષ કરો છો, તે બહુ સમજવું જરૂરી છે. પ્રભુએ જેને પાપ કીધું છે, પ્રભુએ જે વાતની આપણને આજ્ઞા આપી છે કે આ ન કરવું, એ વાત જોઈએ ત્યારે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણને પણ ગુસ્સો આવવો જોઈએ. ભલે એ ગુસ્સો પાસ્ટરની સામે હોય, તો પણ જો પ્રભુના વચન ઉપર તમે ઊભા છો, તો પ્રભુના વચન ઉપર ઊભા રહીને તમે બોલી શકો છો. તો અહીંયા લખ્યું છે કે મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા, ને મારા કોપમાં મેં તેઓના કકડે કકડા કર્યા, અને મેં તેઓનું લોહી ભૂમિ પર રેડી દીધું. આ પ્રેમાળ દેવ અત્યારે જ્યાં સુધી આપણી પાસે સમય છે ત્યાં સુધી આપણને બોલાવી રહ્યા છે. આ પ્રેમાળ દેવ જેમણે પોતાનું જીવન આપણે માટે આપ્યું, જેમણે પોતાનું લોહી આપણે માટે રેડી દીધું, તે આજે પણ તમને બોલાવી રહ્યા છે. પણ એક સમય આવનાર છે કે જ્યારે પ્રભુના ન્યાયનો સમય હશે, અને તે સમયને આપણે જોઈ રહ્યા છે કે તે લખ્યું છે તે પ્રમાણે કે મારા કોપમાં મેં તેઓના કકડે કકડા કર્યા અને મેં તેઓનું લોહી ભૂમિ પર રેડી દીધું. વાલાઓ, એ સમયની આપણે રાહ ન જોઈએ, અને અત્યારે જ્યારે સમય છે ત્યારે આપણે પ્રભુની તરફ વળીએ. આગળ વધતા 7મી કલમ કહે છે કે યહોવાની રહેમ અને તેમણે જે સર્વ આપણને બક્ષ્યું છે, તેમની દયા પ્રમાણે ને તેમની પુષ્કળ રહેમ પ્રમાણે તેમણે ઇઝરાયેલના સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે, તે બધા યહોવાના સ્તુતિપાત્ર કાર્યો હું કહી સંભળાવીશ. હવે આ લોકો આખરે પ્રભુની તરફ વળે છે. પ્રભુએ તેમની માટે જે કર્યું છે તે સમજે છે કે યહોવાએ જે સ્તુતિ પાત્ર કાર્યો કર્યા છે તે હું કહી સંભળાવીશ. અને હવે આ જે આ 63મો અધ્યાય છે અને 64મા અધ્યાયમાં બહુ અજાયબ જેવી બે પ્રાર્થના છે. આશા રાખું છું કે જ્યારે આપણે તેનો અભ્યાસ કરીએ તો તમે સાંભળશો અને આશીર્વાદિત થશો. ખાસ તમને વિનંતી કરું છું, સાંભળજો, તમને બહુ જ આશીર્વાદિત રહેશે. 8મી કલમ કહે છે કે કેમ કે પ્રભુએ કહ્યું, ખચિત એ મારા લોકો કપટ ન કરે એવા છોકરા છે અને તેઓના તારક થયા. તેમના સર્વ દુઃખોમાંથી તે દુઃખી થયા અને તેમની હજુરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. તેમણે જે પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો, પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા. આ દેવબાપ કેટલો અજાયબ જેવું આ વચન તમે પોતાને અંગત રીતે કેવી રીતે લાગુ પડે છે. અંગત રીતે વાલાઓ આ વચન તમે વાંચો કે તેમના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા. આપણે જ્યારે શરૂઆત કરી વાલાઓ ત્યારે મેં તમારી સાથે વાત કરી કે ઘણા બધા લોકો માનસિક માંદગીથી માંદગીમાંથી પીડાય છે, માનસિક માંદગીમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા લોકો બીજા કોઈક માંદગીના લીધે દુઃખી છે. તમારામાંથી ઘણા લોકો બીજા કોઈક સમસ્યાને લીધે દુઃખી છે અને પ્રભુ આજે તમને કહી રહ્યા છે કે તેમના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા ને તેમની હજુરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. વાલાઓ, તમે એકલા નથી, પ્રભુ તમારી સાથે છે. દરેક દુઃખ જેમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે પ્રભુ આપણી સાથે છે. કદાચ તમે એક ચિત્ર જોયું હશે, ઇંગ્લિશમાં તેને ફૂટસ્ટેપ્સ કહેવા લખવામાં આવ્યું છે, કે જ્યાં આપણે દરિયાના કિનારા પર પગલાં જોઈએ છે અને આપણે જોઈએ છીએ કે ત્યાં બે વ્યક્તિના પગલાં હોય છે અને પછી થોડાક આગળ વધો તો પછી એક જ વ્યક્તિના પગલાં હોય છે અને પછી પ્રશ્ન પૂછવામાં આવે છે કે પ્રભુ બાપ, કેમ એક જ, કેમ મને છોડી મૂક્યો છે? જ્યારે હું મુશ્કેલીમાં છું, સમસ્યામાં છું, વિટંબણામાં છું ત્યારે. અને પ્રભુ કહે છે કે મારા દીકરા કે મારી દીકરી, મેં તને છોડી નથી દીધો, પણ જ્યારે તું દુઃખમાં હોય છે, સંકટના સમયમાં હોય છે, ત્યારે હું તને મારા ખભા પર બેસાડું છું અને આ જે પગલાં તું જોવે છે તે મારા પગલાં છે. અને એવું જ કંઈક આ 9મી કલમમાં આપણને કહેવામાં આવ્યું છે કે તેમના સર્વ દુઃખોમાં તે દુઃખી થાય છે ને તેમની હજુરના દૂતે તેઓના ઉદ્ધાર કર્યો છે. તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો છે. પ્રભુની દયાથી અને પ્રેમથી આપણો ઉદ્ધાર કર્યો છે. આ કઠિન સમયમાં પ્રભુ તમારી સાથે છે. પ્રભુ કાયમ તમારી સાથે છે. પ્રભુ કાયમ દયાળુ છે અને પ્રભુએ પોતે તેમના મજબૂત હાથથી આપણું તારણ કર્યું છે. તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાના દયાથી તેમનો ઉદ્ધાર કર્યો, પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા. કેટલો અજાયબ જેવો આશીર્વાદ! અને આપણે જેમ આગળ વધીશું આ વચનમાં તો જોઈશું કે પ્રભુ કેટલા વિશ્વાસુ હતા. મિસર દેશમાંથી તેઓ નીકળ્યા ત્યારથી તે આ સમય સુધી પ્રભુએ કેવી રીતે તેઓની સંભાળ લીધી છે. અને આપણે પણ આપણા પોતાના જીવનમાં આ આશીર્વાદ જોઈએ છે કે પ્રભુ કેટલા વિશ્વાસુ છે. જ્યારે આપણે વિશ્વાસુ નથી હોતા ત્યારે પણ આપણો પ્રભુ વિશ્વાસુ રહે છે. શું તમે પ્રભુના જે આશીર્વાદ છે તેને ઓળખો છો? શું તમે જે પ્રભુનું વિશ્વાસપણું છે તેને અનુભવ્યું છે? વાલાઓ, બહુ જરૂરી છે. ઘણી વખત આપણે પ્રભુ જે આપણને આપવા માંગે છે તેને સમજતા નથી. 7મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે, યહોવાની રહેમ અને તેમણે જે સર્વ આપણને બક્ષ્યું છે તેમની દયા પ્રમાણે ને તેમની પુષ્કળ રહેમ પ્રમાણે તેમણે ઇઝરાયેલના સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે તે બધા યહોવાના સ્તુતિ પાત્ર કાર્યો હું કહી સંભળાવીશ. શું એ સાક્ષી તમારી છે? ઘણી વખત આપણા જીવનમાં આપણે ખાલી એમ વિચારીએ છીએ કે આપણી પાસે બે જ ચોઈસ છે, ગુડ અને બેડ, સારું અને ખરાબ. વાલા, હું તમને યાદ દેવડાવવા માગું છું, જ્યારે આપણે જ્યારે પ્રભુને આપણે આપણી જે પણ સમસ્યા છે આપણા જીવનમાં પ્રભુને જ્યારે સ્થાન આપીએ છીએ ત્યારે એ ચોઈસ ગુડ કે બેડ, એટલે કે સારું કે ખરાબ નથી, પણ પ્રભુ આપણી સામે બે પસંદ મૂકે છે, ગુડ એન્ડ બેસ્ટ, સારું અને શ્રેષ્ઠ. દુઃખની વાત એ છે કે આપણે અમુક વખત જે સારું છે તેમાં આનંદ માનીએ છીએ, જ્યારે પ્રભુ આપણને શ્રેષ્ઠ આપવા માંગે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ. સો મેની ટાઈમ્સ વી આર સેટિસ્ફાઈડ વિથ ગુડ વેન ધ બેસ્ટ ઇઝ અવેલેબલ, અને જ્યારે પ્રભુ આપે છે ત્યારે શ્રેષ્ઠ આપે છે. સારું છે એના કરતાં પણ શ્રેષ્ઠ બેસ્ટ પ્રભુ મને ને તમને આપવા માંગે છે. પણ આપણે આપણી સમજ પ્રમાણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણે તે સમજી શકતા નથી. એક નાનું ઉદાહરણ તમને જો આપું તો એક નાની દીકરી પોતાના પિતાને સાથે દુકાનમાં ગઈ, અને જે દુકાનના જે માલિક હતા તેઓ તે આ પિતાને ઓળખતા હતા, બે મિત્રો હતા. નાની દીકરીને જોઈને ખુશ થઈ ગયા, અને જે બધી ચોકલેટ હતી તેમની ચોકલેટની દુકાન હતી, અને બધી જાત જાતની ચોકલેટ ત્યાં મૂકવામાં આવી હતી. અને આ જે દુકાનના માલિક હતા તેમણે કીધું, બેટા તારે જે જોઈએ તે તું લઈ લે અને જેટલું જોઈએ તે તું લઈ લે. પણ દીકરી જાણે કે શરમાતી હોય તેમ કશું બોલી નહીં, અને તેણે એક પણ ચોકલેટ લીધી નહીં, ઊભી રહી, ફરીથી કીધું, ફરીથી કંઈ બોલી નહીં. તેના પિતાએ પણ તેને કીધું, બેટા લઈ લે, આ તો તારા કાકા કહેવાય, આપે છે, તારે જે જોઈએ તે લઈ લે, શરમાઈશ નહીં. પણ તો પણ છોકરી એ પોતાનો હાથ પોતાની પીઠ પાછળથી પાછો કાઢ્યો નહીં. આખરે જે દુકાનના માલિક હતા તેઓ આવ્યા, આગળ આવ્યા, અને તેમણે મુઠ્ઠી ભરીને તે દીકરીને ચોકલેટ આપી. ત્યારબાદ જ્યારે પિતા અને એ દીકરી હતી તેઓ દુકાનની બહાર નીકળ્યા ચોકલેટ લઈને, અને જ્યારે ચાલતા હતા ત્યારે તેના પિતાએ તેને પૂછ્યું કે બેટા શું થયું, કેમ તે ચોકલેટ લીધી નહીં? ત્યારે તે દીકરી એ બહુ જ સુંદર જવાબ આપ્યો. તેણે કીધું, પપ્પા આ જુઓ મારો હાથ આટલો જ છે, જો હું એ ચોકલેટ લેત તો આટલી જ ચોકલેટ આવી હોત, પણ તે અંકલે મને જ્યારે ચોકલેટ આપી ત્યારે એમનો હાથ ઘણો મોટો છે અને મને આટલી બધી ચોકલેટ મળી. એ દીકરીની જેમ આપણી પણ વિચારસરણી હોવી જોઈએ. ઘણી વખત આપણે આપણા હાથથી પ્રભુનો આશીર્વાદ લેતા હોઈએ છીએ, જ્યારે આપણો પ્રભુ આપણને આશીર્વાદ આપે તો એ શ્રેષ્ઠ આપણી માટે હોય છે. આ વસ્તુ વાલાઓ યાદ રાખીએ. શું તમે જે પ્રભુની જે પુષ્કળ રહેમ છે, પ્રભુનો જે આશીર્વાદ છે તમારા જીવનમાં, તેનો સંપૂર્ણ અનુભવ કર્યો છે? આપણે આ બાઇબલ અભ્યાસનો શરૂઆત કરી ત્યારે પ્રભુ આપણને યાદ દેવડાવે છે કે તું તજેલી નથી, તું ઉજ્જડ નથી, તું એક વિવાહિત છું. અને આ જે સમયની આપણે વાત કરી રહ્યા છે, અને અજાયબ જેવા વચનો છે, આપણી પાસે હવે લગભગ 3 અધ્યાય બાકી છે આજ પછી, એ બહુ અજાયબ પ્રભુના આશીર્વાદિત વચનો છે. આજે પ્રભુનું જે રાજ્ય આવનાર છે, જે પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપન કરવાના છે, અને પૃથ્વી પર જે શાંતિ હશે, પૃથ્વી પર જે દુઃખ હશે ને લઈ લેવામાં આવ્યું હશે, જે આપણે યશાયાના પુસ્તક તેના 12મા અધ્યાયમાં આપણે શીખ્યા હતા, 11મા અને 12મા અધ્યાયમાં આપણે જે શીખ્યા હતા કે જ્યારે છોકરું સાપના દરમાં હાથ નાખશે, અને એ જે સમયની વાત થઈ રહી છે જે પૃથ્વીની પુનઃ સ્થાપના થશે તે સમયની જે આપણે વાત થઈ રહી છે, તે સમય વિશે આપણે શીખનાર છે. આજનો આપણે જ્યારે બાઇબલ અભ્યાસનો અંત કરું તે પહેલાં તમારી આગળ એક ગીત હું તમને યાદ દેવડાવવા માગું છું. તમે બધા જે સાંભળો છો આ ગીતને જાણતા હશો, વારંવાર આપણે આ ગીત ગાઈએ છીએ, કયા સમયે ગાઈએ છીએ એ પણ તમે, હું તમને ગીત તમારી આગળ મૂકીશ એટલે તમે તમે જાણશો. પણ આ જે ગીત આપણે વારંવાર ગાઈએ છીએ તે આ સમયની માટે લખાયેલું છે. ઇંગ્લિશમાં આ ગીતને કહે છે આઈ એમ ડ્વેલિંગ ઇન ધ માઉન્ટેન, અને આપણે ગુજરાતીમાં તેના શબ્દો આ પ્રમાણે છે. આશા રાખું છું કે વાલાઓ તમે આ અભ્યાસથી આશીર્વાદિત થયા હોય. અને આ ગીત તો આ પ્રમાણે કહે છે કે હું તો પર્વત પર વસું છું જ્યાં ઘણું હોય અજવાળ, હું શોભિતો દેશ જોઉં છું રણિયામણો વિશાળ, ત્યાં છે હવા અતિ સારી ફૂલોથી સુવાસિત, જે જરાની ચોગમ ખીલેલા અમર ઝાડને છાંયડે, બેવલા દેશ શું આતો નહીં હોય અજવાળાનું ધન્ય સ્થાન, તેમાં ખીલે ફૂલો સદાય જ્યાં છે સદાકાળ વિશ્રામ. પ્રભુની દયા, પ્રભુનો પ્રેમ આપણને આ દેશમાં લઈ જાય છે, અને એ જ પ્રેમ, પ્રભુના પ્રેમ જે તેના વિંધાયેલો હાથ દ્વારા તમને આજે બોલાવી રહ્યા છે, તે રક્ત જેમણે પ્રભુ વધસ્તંભ પર આપણી માટે વેવડાવી દીધું, તે રક્ત આજે તમને બોલાવી રહ્યો છે. એક જ રીતે આ બેવલા દેશમાં આપણે જઈ શકીએ છીએ, એક જ રીતે આપણે વિવાહિત કહેવાઈ શકીએ છીએ, એક જ રીતે આપણે આપણું જે ઉજ્જળ જીવન છે તેમાંથી બહાર નીકળી અને ફરીથી પ્રભુની સાથે જોડાઈ શકીએ છીએ, અને એ તો જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ. શું એ નિર્ણય આજે તમે નહીં લો? આશા રાખું છું કે મોડું થાય તે પહેલાં, જો હજુ તે નિર્ણય તમે નથી લીધો તો તમે તે નિર્ણય આજે જ લેશો. ઓ પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ. દરેક સાંભળનારને માટે હું તમારો આભાર માનું છું, એ દરેક સાંભળનારને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. પ્રભુ બાપ તમે અંગત રીતે અમારી સાથે વાત કરો પ્રભુ બાપ. હજુ પણ જો અમે તમારો અનુભવ ના કર્યો હોય પ્રભુ બાપ, હજુ પણ અમે એક વિરાન ઉજ્જળ જગ્યામાં અમારું જીવન જીવતા હોય પ્રભુ બાપ, તો ફરીથી પ્રભુ બાપ અમારા હૃદયનું દ્વાર ખટખટાવો, અને જે હજુ પણ તે અવસ્થામાં છે તે તમારી તરફ ફરે, અને પ્રભુ બાપ અનંત જીવનનો જે વારસો છે પ્રભુ બાપ, અજાયબ જેવો આશીર્વાદ જે અમારી માટે મૂકી રાખવામાં આવ્યો છે પ્રભુ બાપ, તેનો અનુભવ કરી શકીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું પ્રભુ બાપ. અને પ્રભુ બાપ અમે જેઓ તમને ઓળખીએ છીએ, જેઓએ તમને જીવન સોંપ્યું છે પ્રભુ બાપ, ત્યારે પ્રભુ બાપ અમે પણ તમને તમારા જે આશીર્વાદો છે, તમારું વિશ્વાસપણું છે તેને ભૂલી ન જતા પ્રભુ બાપ અમે તમારું સ્તુતિ કરીએ, તમને માન અને મહિમા આપીએ, અને તમને ગમતું જીવન જીવીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આ અમારી ટૂંકી વિનંતી, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.